તારીખ 29/4/1993 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 619 અને 639 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 120
નાની નાની વિશેષતા મુખ્ય લક્ષણ કહ્યું પુરવાર પર અવિરોધ પર જે કાંઈ જ્ઞાની કહે છે તેનાથી કહેલી વાતથી વિરોધ વિરુદ્ધ વાત કદી કહેતા નથી. પોતાને પદાર્થ દર્શન હોવાને લીધે અને પદાર્થમાં કેટલાક વિરુદ્ધ ધર્મ હોવાને લીધે અને એ વિરુદ્ધ ધર્મને ધારણ કરવાની વિરુદ્ધ ધર્મ પ્રશક્તિ પણ હોવાને લીધે જે કાંઈ કહે છે તે પદાર્થ દર્શન પૂર્વક કહે છે. તેથી પદાર્થને જોઈને કહેતા હોવાથી પોતાની કહેલી વાતથી વિરુદ્ધ વાત કહેવાનું એમને પ્રસન્ન નથી, કોઈ અવસર નથી. કદાચ એવું લાગે ક્યાંક કે પહેલા આમ કહ્યું હતું, હવે એથી વિરુદ્ધ કહે છે, ત્યાં પણ સમજનારની ભૂલ હોય છે. કહેનાર ખરેખર પોતાના કહેલી વાતથી વિરુદ્ધ ક્યારે પણ જ્ઞાની કહેતા નથી. કોઈ વખત વચન વિરુદ્ધતા દેખાય, કથન વિરુદ્ધતા દેખાય તો આશય વિરોધ પણ હોય છે, પ્રયોજન વિરોધ પણ હોય છે. એ પ્રકારે જે અવિરોધ પણ છે તેમાં વચન વિરોધ પણ કથન વિરોધ પણ સમજવા યોગ્ય નથી કે વિચારવા યોગ્ય નથી. એટલે આ વિષય થોડો જટિલ છે અને વિદ્વાનોને પણ ઘણી વાર વિમાસણમાં મૂકી દે છે, અસમંજસમાં મૂકી દે છે. પણ જરા ઊંડાણથી વિચાર કરતા જ્ઞાનીની વાણીમાં પુરવાર પર અવિરોધ પણ હોય એવું એક મુખ્ય લક્ષણ છે અને એનું મુખ્ય કારણ એ છે કે જ્ઞાનીને પોતાને પદાર્થ દર્શન છે. મુખ્ય કારણ છે કે પદાર્થ દર્શન છે અને પદાર્થમાં તો વિરુદ્ધ ધર્મ છે. નિત્યતાથી અનિત્ય વિરુદ્ધ છે. દ્રષ્ટાંત લઈએ તો નિત્યતાથી અનિત્ય વિરુદ્ધ છે. તો જ્ઞાની કોઈ વાર પદાર્થને નિત્ય કહે છે અને પદાર્થને અનિત્ય પણ કહે છે. એવી રીતે શુદ્ધ શુદ્ધ પણ છે, એક અનેક પણ છે, ઘણા વિરુદ્ધ ધર્મો છે અને એ વિરુદ્ધ ધર્મોને ધારણ કરવાનો એક પદાર્થની અંદર સામર્થ્ય નામ શક્તિ છે. તેને સુરતાની શક્તિમાં વિરુદ્ધ ધર્મત્વ શક્તિ કહેવામાં આવે છે. એટલે એ નિશ્ચય રાખવો, એ નિર્ધાર રાખવો કે નાનેની વાણી પુરવાર પર અવિરોધ જ હોય છે.
ભાવ સંતુલન લઈ શકાય, ભાવ સંતુલન એમાં લઈ શકાય પદાર્થ દર્શનને કારણે.
હા, પદાર્થ દર્શનને કારણે ભાવ સંતુલન છે. કથન ગમે તે હોય એમના ભાવની અંદર સંતુલન ગુમાવતા નથી, આઉટ ઓફ બેલેન્સ જતા નથી. કોઈ વખત કોઈ જ્ઞાનીના ઉપદેશનું પ્રતિપાદન એકાંત જેવું દેખાય તો ત્યાં ખરેખર સમ્યક એકાંત સધાતું હોવાથી, અને સમ્યક એકાંત સધાતું હોવાથી સમ્યક અનેકાંત પણ રહેતો હોવાથી એમના પરિણામમાં ભાવમાં ક્યાંય સંતુલન છોડીને આઉટ ઓફ બેલેન્સ જઈને ક્યારે પણ કોઈ કથન આવતું નથી કે પરિણામ. આ એક બહુ સાધારણ વિશેષતા જ્ઞાનીને વિશે એમના વચનમાં અને એમના પરિણામમાં રહેલી છે. બીજું વિશેષણ લીધું, કાલે બે ત્રણ વિશેષણ તો આપણે ચાલ્યા છે. પરિણામ આત્માર્થ ઉપદેશક, આત્માના હિતરૂપ પ્રયોજન તે આત્માર્થ છે. આત્માના હિતની પ્રાપ્તિનું પ્રયોજન તેને આત્માર્થ કહીએ. એનો ઉપદેશ હંમેશા જ્ઞાનીના વચનમાં છે. કોઈ પણ સિદ્ધાંતિક પ્રતિપાદન હોય, એટલે કે સિદ્ધાંત બોધનો વિષય હોય કે ઉપદેશ બોધનો વિષય હોય, બોધ બે પ્રકારે વિભાજિત થયેલો છે. જિનાગમને વિશે સિદ્ધાંત બોધ હો કે ઉપદેશ બોધ હો, કે બંને બોધને વિશે આત્માર્થ સધાય એવો ઉપદેશ હંમેશા હંમેશા જ્ઞાનીના વચનમાં હોય છે. એટલે ક્યારે પણ જ્ઞાનીના વચનોનું કે સિદ્ધાંતોનું અર્થઘટન કરતા આત્માર્થને જાળવી રાખીને, આત્માર્થનો દ્રષ્ટિકોણ પકડી રાખીને જ સમજવું, વિચારવું કે અર્થઘટન કરવું, બીજી રીતે કરવું નહીં, એ પણ એમાંથી નીકળે છે. એમ કે જ્ઞાનીનો ઉપદેશ આત્માર્થ ઉપદેશક હોય છે, આત્માર્થમાં પ્રેરનારો હોય છે. ત્રીજું વિશેષણ આપણે કાલે ચાલુ વિશે છોડ્યું ત્યારે આ અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર આ વિષય કેટલીક યોગ્યતાએ સમજાવવા યોગ્ય છે. આ જ્ઞાનીની માણીની વિશેષતા સર્વસામાન્ય અથવા સર્વસાધારણ જીવોને સમજવામાં નથી આવતી. લોકો પહેલા જ કહી ગયા છે, જ્યાં આ મુદ્દો શરૂ કર્યો છે બીજા પ્રશ્નનો ઉત્તર, કે સર્વજીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાનીની અને અજ્ઞાનીની વાણીનો ભેદ એટલે તફાવત સમજાવો કઠણ છે. કેમ કે એક વિશેષતા એવી છે કે જે અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર છે, તો પોતે અપૂર્વ ભાવમાં કે પોતે અપૂર્વ જ્ઞાનમાં આવ્યા વિના કે તદ અનુરૂપ તથારૂપ કોઈ યોગ્યતા ઉત્પન્ન થયા વિના જ્ઞાનીની વાણીમાં અપૂર્વ અર્થ શું આવે છે તે સમજાવવા મુશ્કેલ પડે છે, અથવા સામાન્ય માણસને, સામાન્ય મનુષ્યને નથી સમજાતું. પણ એ અસાધારણ લક્ષણ છે, અને અપૂર્વ સ્વભાવનું એમાં પણ દર્શન છે. એ વાણીમાં પરસ્પર નિમિત્ત છે, જે દર્શનને કારણે વાણી નીકળે છે, જે દર્શન પૂર્વક વાણી નીકળે છે તે અપૂર્વ સ્વભાવ છે, એનું દર્શન છે. અજ્ઞાનીને કોઈ અપૂર્વ સ્વભાવનું દર્શન નથી, તો એની વાણીમાં અપૂર્વ અર્થ ક્યાંથી આવશે, અપૂર્વ ભાવ ક્યાંથી આવશે? માટે એ પણ જ્ઞાની અને અજ્ઞાનની વાણીમાં કદી પણ એકબીજાને મેળ ન ખાય એવી પરિસ્થિતિ છે. જ્ઞાનીએ તો પદાર્થ જોયો જ નથી, તો એ નિરૂપિત કેવી રીતે કરશે? એ અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે, અને અનુભવ સહિત પણ હોવાથી આત્માને સતત જાગૃત કરનાર છે. અનુભવ, આત્માનુભવ ક્યારે આવે છે, આત્મજાગૃતિ છે. એ આત્મજાગૃતિ મુમુક્ષુ દશામાં આવ્યા પછી એના કોઈ વિશેષ પરિણામનો અનુભવ આવે છે. આત્મજાગૃતિ વધી કે થયા પછી આત્માનુભવ છે. એટલે આત્મજાગૃતિના દ્રષ્ટિકોણથી કહીએ તો સ્વાનુભવ એક આત્મજાગૃતિનો અસાધારણ તબક્કો છે, અસાધારણ સ્ટેજ છે. અને એ સ્ટેજમાં આવીને જે વાત કરે છે એ વાતમાં આત્મજાગૃતિનો અંડરટોન, અંતર્ધ્વનિ જેને કહીએ, એ હંમેશા હંમેશા હોય છે. કેમ કે પોતે સ્વરૂપમાં સાવધાન છે, કહેનાર પોતે પોતાના સ્વરૂપમાં સાવધાન છે, કહેનાર પોતે પોતાના સ્વરૂપમાં જાગ્રત છે. તો તેથી એ વાણીમાં પણ એ વિષયનો અંતર્ધ્વનિ આવ્યા વિના રહેતો નથી. એટલે માત્ર શબ્દો નહીં પણ એ શબ્દોની અંદર રહેલો જે ધ્વનિ એ ગ્રહણ થાય. તો આત્મજાગૃતિની આમાં કેવી રીતે સાંભળનારને સૂચના મળે છે કે શિક્ષા મળે છે એ એને સમજાય છે. કેટલીક વાતો તો બહુ ખુલ્લી હોય છે, પણ કેટલીક વાતો ખુલ્લી ન હોય તો પણ એમાં એ આત્મજાગૃતિ હોય એને પણ એવું છે. અને એનું કારણ અનુભવ સહિત પણ છે. અનુભવ સહિત નું કારણ એ છે કે આત્મજાગૃતિ ઘણી વધ્યા પછી અનુભવ આવે છે, એમને તો કઈ અનુભવ આવતો નથી. એટલે આત્મજાગૃતિ તો એમની વાણીમાં આવ્યા વિના રહે નહીં. થોડું ડિસ્ટર્બ થશે, કામ ચાલતું લાગે છે, વધારે ધ્યાન વધારે એકાગ્ર કરો. ત્યાં ફેરફાર કરવાને બદલે અહીંયા ફેરફાર. શુષ્ક જ્ઞાનની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી. જે ખાલી શાસ્ત્રો વાંચીને કે સાંભળીને આત્માની કે શાસ્ત્રની વાત કરે છે અથવા ઉપદેશ આપે છે, કે ત્યાગી હોય છે ને ત્યાગી થઈને ઉપદેશ આપે છે, ત્યાગ કરીને ઉપદેશ આપે છે, એમાં આ પ્રકારના ઘણી વિશેષતાઓ ક્યાંક ને ક્યાંક પોતાની ને પોતાની વાતની વિરુદ્ધ વાત આવી જાય છે. અને આવી જાય છે તો કહેનારને ખબર નથી હોતી કે મેં મારી વાતને કાપી, મારી વાતને હું જ કાપું છું એની એને ખબર નથી. આપણા બધામાંથી કોઈએ કોઈએ તો આચાર્ય રજનીશ સાંભળ્યા છે, એક વાત તો સ્પષ્ટ છે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલિજન્ટ અથવા હાયર ઇન્ટેલિજન્ટ માણસ એનો તો કઈ સવાલ નથી. એમની સ્મૃતિ બહુ વિશેષ હશે, એટલે દુનિયાભરનું સાહિત્ય વાંચ્યું હોય તો પણ ક્યાં શું લખ્યું છે, ક્યાં શું લખ્યું છે, કુરાનમાં શું લખ્યું છે, બાઇબલમાં શું લખ્યું છે, ગીતામાં શું લખ્યું છે, જૈન શાસ્ત્રોમાં શું લખ્યું છે, બૌદ્ધ શાસ્ત્રોમાં શું લખ્યું છે, ઘણું યાદ યાદદાસ્ત ગણી, પણ કોઈ ધ્યાનથી જેને સાંભળ્યા હોય અથવા આ વિષય ઉપર જેની સમજણ હોય, તત્વજ્ઞાનના વિષયમાં જેની સમજણ હોય, એને ખ્યાલ આવી શકે. આટલી બધી બુદ્ધિ હોવા છતાં પૂર્વાપર વિરોધતા એવા ગમતી રહેતી. એક વાર બે વાર સાંભળવાનો પ્રસંગ બે નું છે મારે 20-25 મિનિટ છે. પણ એમાં પણ ખ્યાલ આવી જાય કે પુરવાર પર વિરોધ વાત કરે છે, પૂતે પૂતે માનવાથી શું
કઈ શ્રેષ્ઠ માનતા?
કોઈ પણ વાત માની લેવાથી કઈ પિત્તળ ને સોનું માનવા છે કે પિત્તળ સોનું થઈ જાય, અને કાચ ને હીરો માનવાથી કઈ હીરો થાય, ને પસ્તી ને નોટ માનવાથી કઈ બની જાય નહી. માનવા નહીં માનવા સાથે શું નથી, વાંચ્યું હોય ધારણા થઈ હોય કોઈ 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 વાતો નહીં, હું તો દિગંબર જઈને થાય કારણ તમ સુધી છે સાગરભાઈ કારણ સામે એમના અનુયાયીમાં છે, એમના સંપ્રદાય બીજાને એટ્રેક્શન એ એક મોટો બીજાને એટ્રેક્ટ કરવા પૂરતો, પણ આ સિવાય પણ આટલું વિશે છતાં પણ પુરવાર પર વિરોધ ટાઈમ આવી ના રહી, આત્મા સંદેશક હોય નહીં. પુરવાર પર વિરોધતા એટલે શું, પોતે જે સિદ્ધાંત સ્થાપ્યો હોય કે જેવી રીતે વસ્તુનો સ્વરૂપ બતાવ્યું હોય એ વિરોધ કે પાછો પોતાને પોતે, ને એને પોતાને ખબર ન હોય કે હું એમ કરું એવી રીતે. અપૂર્વ નિરૂપણ ન થાય, આત્મા સંદેશક ન હોય, શું આ બધા ગુણો એમાં નથી હોતા, અને પોતે આત્મ જાગૃતિ માનવું હોય કે બીજાને જગાડવાનો પ્રશ્ન રહેતો નથી. પોતે હું તો એ બીજાને કેવી રીતે જગાડે, જાગતો એ બીજાને જગાડે, પોતે હું તો એ બીજાને કેવી રીતે જગાડે,
પ્રશ્ન કરતા હોય જે પ્રશ્નો કરતા હોય આમ એને પરસ્પર વિરુદ્ધતા આવી જાય.
પ્રશ્ન માટે ઉત્તર માં
પ્રશ્નમાં પ્રશ્ન કરે છે પોતે પ્રશ્ન કરતા હોય ઉત્તર આવે પછી પાછા કોઈ વાત કરતા હોય તો આમે પરસ્પર વિરુદ્ધતા આવી
જાય. તો આમ સમજવું છે કે એ તો પ્રશ્ન કરનાર તો એથી નીચે છે, ઉત્તર દેનાર કરતા પ્રશ્ન કરનાર તો નીચે જ છે, જે એને સાંભળે છે એ તો એથી એની યોગ્યતા હોય તો સાંભળે છે.
દુષ્પ્રશ્નમુક્તમાં પણ એવું થાય, દુષ્પ્રશ્નમુક્ત હોય એમાં પણ એ પ્રકારનું વિરોધ આવે,
એમાં એ વિષય બંધ થતો જાય. ઉત્કૃષ્ટમાં યથાર્થતા ઘણી હોય છે, જે ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે એને ઉત્કૃષ્ટ મુમુક્ષુ કહેવાનું કારણ એ છે કે એનામાં યથાર્થતા આવે છે, સારી એવી યથાર્થતા આવે છે. અથવા ઉત્કૃષ્ટ મુમુક્ષુ એ જ્ઞાન દશા પ્રાપ્ત થવાને યોગ્ય થયેલો જીવ છે, એનામાં વિરુદ્ધતા નથી આવતી. હોય તો બહુ સૂક્ષ્મ હોય છે, કોઈ એની ક્ષતિ હોય છે કે સૂક્ષ્મ પરિણામની ક્ષતિ હોય છે, અથવા પુરુષાર્થની એમાં ઓછો હોય છે, પણ નાઇન સિદ્ધિ હોય છે, યથાર્થ હોય છે, બીજી ગડબડ નથી આવતી.
આત્માને સતત જાગૃત કરનાર હોય છે એટલે મુમુક્ષુ જેવો અનુભવ સહિત પણ હોવાનું,
અનુભવ સહિત પણ હોવાથી આત્માને એટલે સાંભળનારને વાણીને સાંભળનારને જાગૃતિમાં લાવી દે એવી એની વાણી હોય છે. એમ કહું કહેનાર અનુભવ સહિત હોવાને લીધે જે શ્રોતા છે એને આત્મ જાગૃતિ ઉત્પન્ન કરવામાં નિમિત્ત થાય એવી એ વાણી હોય છે. પોતે જ આત્મ જાગૃતિ માને છે, માટે જે આત્મજાગૃતિમાં હોય એની વાણી આત્મજાગૃતિનું નિમિત્તત્વ ધરાવે છે, પણ જે પોતે જ આત્મજાગૃતિમાં હોય એની વાણી બીજાને આત્મજાગૃત કેવી રીતે કરે? કેમ કે એ વિષય એના સમજમાં નથી ને પરિણમનમાં નથી. ટેલિપથી જેવું છે, તરત ખબર પડે આત્મજાગૃતિ આવે છે. આવી વાતથી આત્મજાગૃતિ, આ વાતથી આત્મજાગૃતિ આવે છે, અભિમાનીથી આત્મજાગૃતિ આવે છે, પોતાને સમજાય છે. સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાર પર અવિરોધ પણ તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિશે વર્તવા યોગ્ય નથી. આ સ્ટેટમેન્ટ આપીને એમણે એમ કહ્યું કે જ્ઞાનીની વાણીમાં પૂર્વાર પર વિરોધ આવ્યા વિના કારણ બધા લીધું કે પદાર્થ દર્શન નથી એને, પદાર્થ દર્શન તો પદાર્થ ને જોઈ ને કે છે, પછી ભૂલ પડવાનો સવાલ નથી. સીધી વાત છે, પ્રત્યક્ષ પદાર્થ જેને પ્રત્યક્ષ છે તો એના વચનમાં પણ પદાર્થ પ્રત્યક્ષ થાય એવું રહસ્ય હોય જ છે. પરોક્ષતાનો નાશ કરવા માટે અને પ્રત્યક્ષતા ઉત્પન્ન કરવાનો વિષય એની વાણીમાં આવે છે. સંસ્કારી હોય તો એને એમ લાગે છે કે આ ભૂલ કરે છે, એમ લાગે છે, એમ લાગે છે લેનારની આ ભૂલ છે એમ દેખાય છે. શબ્દ તો શાસ્ત્ર અનુસાર પણ બોલે, શાસ્ત્ર અનુસાર કહે છે તો એના ભાવમાં એ વાત નથી, એને પકડાય છે, એ પકડાય છે. એટલે ઉલટા ઉપરથી પ્રતિપક્ષ ને સુલતા ને પકડે છે. ઉલટું ક્યારે પકડાય કે ઉલટું સુલટું બંને સાપેક્ષ છે, એટલે એકબીજાને અપેક્ષિત છે, એ તો અપેક્ષિત છે, એટલે એમાંથી એને સાચી વાત સમજાઈ જાય છે. એવો કોઈ કેસ બને છે
એ જ્ઞાનીનો શબ્દ છે, એના પછી એ રીતે ઉલટો કરે, પણ એનો શબ્દનો ખ્યાલ આવી ગયો, એનો ભાવ કેવો છે.
ભાવાર્થ બરાબર હોય, નયાર્થ બરાબર હોય, મતાર્થ બરાબર હોય, બધું બરાબર જ લાગે, ભાવ પકડે છે, એટલું જ્ઞાન ત્યાં સુધી પહોંચે છે. અનંત પ્રત્યક્ષ છે અને સ્વાનુભવ પ્રત્યક્ષમાં જ ભાવવાસન થી માંડીને સ્વાનુભવ પ્રત્યક્ષમાં જ એ વિષય પ્રત્યક્ષ અંશે પ્રત્યક્ષ થાય છે. એ પહેલા જીવ અંધારામાં છે, જે પરોક્ષતામાં ઉભો છે એ પરોક્ષતામાં અંધારું છે. અંધારામાં અજવાળું નથી, અજવાળામાં અંધારું નથી. પરોક્ષતામાં પ્રત્યક્ષતા નથી, પ્રત્યક્ષતામાં પરોક્ષતા નથી, બંને પ્રતિપક્ષ છે, વિરુદ્ધ પક્ષમાં છે. એટલે જે પ્રત્યક્ષતામાં આવ્યો નથી પ્રત્યક્ષ જેને પ્રગટો નથી, અને જેને પ્રત્યક્ષ સ્વરૂપ અનંત પ્રત્યક્ષ સ્વરૂપ જેના જેને દેખાયું નથી, ભાષ્યું નથી, એ વિષયથી સાવ અજાણ હોય છે. એટલે એ વિષય આવતો નથી, અને સંસ્કારનું જ્ઞાન ત્યાં સુધી પહોંચી જાય છે ત્યારે એ જ્ઞાની થાય છે. સંસ્કારી પણ અજ્ઞાની છે, પણ જ્યારે એને એ વિષય, શાસ્ત્રનો વિષય તો શાસ્ત્રમાં તો એનો સંકેત છે, શાસ્ત્ર વચનમાં એનો સંકેત છે, કેમ કે શાસ્ત્ર વચન પ્રતિપાદન કરનારા કોઈ જ્ઞાની છે. એટલે ખરેખર એને તો શાસ્ત્ર વચન નિમિત્ત પડે છે, પણ પેલો જે નથી સમજતો એનો એને તફાવત સમજાય ને ઓલી વાત ઉપસીને બહાર આવે છે. એમાં શું થાય છે કે સાચું ને ખોટું બે સાથે રહે તો આ સાચું છે એમ થાય છે, ખોટું જોવું પડે છે એમ થાય છે. કારણ કે જે સંસ્કારી જીવ છે એ સંસ્કારીને નિમિત્ત થાય છે કોઈ અનુભવી પુરુષની પરોક્ષ વાણી. પ્રત્યક્ષ વાણી અને પરોક્ષ વાણી બે નિમિત્ત છે. એમાં પરોક્ષ વાણી સંસ્કારી જીવને નિમિત્ત થાય અને પ્રત્યક્ષ વાણી વગર સંસ્કારી જીવને નિમિત્ત થાય. એટલે આ ઉલટો કે છે, આ ભૂલ કરે છે એમાં એમ નથી, પણ આમ છે એમ કરતા એ પકડી લે છે, એવી રીતે પકડી લે છે. એટલે પછી બોલાય એવી રીતે કે એના ઉપદેશ છે, એના ઉપદેશમાં એ વાત જ નથી, ક્યાંથી પકડે? પણ એ બોલે છે શાસ્ત્ર અનુસાર, એનો ભાવ શાસ્ત્ર અનુસાર નથી. એમ છે ભાવ પોતે કાઢી લે છે, પછી કેવાય એમ, કેમ કે પ્રસંગ હતો ત્યાં, એને શાસ્ત્ર વચન વાંચવાનો પ્રસંગ હતો દ્રવિલિંગી, એટલે કહેવાય એમ કે એના ઉપદેશ. ખરેખર એનો ઉપદેશ શું લાગે, કુવામાં હોય તો અવાડામાં આવે ને, ઉપદેશ આવડે છે ક્યાં? ખરેખર એ તો પોતે ઉપદેશ એને લેવાને પાત્ર છે, દેવાને પાત્ર. પણ એવી વાત જયારે આવે ને ત્યારે બહુ ધ્યાનથી વાંચવું જોઈએ. એટલે આવો જયારે આપણે કોઈ સંદર્ભ આપીએ, રેફરન્સ આપીએ, ત્યારે એ વચન જો આપણે પાસે હોય તો થોડો વધારે એ વિષય ઉપર આપણે આગળ પાછળ કઈ સ્પષ્ટીકરણ આપી શકાય, જો આમ આમ કે છે. કેમ કે સ્મૃતિમાં તો મોટી મોટી વાત રહી જાય, અને એમણે જે કહ્યું હોય એ ઘણું સાવધાનીથી લખ્યું હોય એમાં કઈ વાત ઉપર નજર પડે છે, એમાં આગળ પાછળ માનતા ક્યાં વજન દેવા જેવું છે, ક્યાં એને આ વાત ખોલી છે, એ પાછું સાથે સાથે હોય તો ખ્યાલ આવે. મોટા ભાગે તો જે તે વાત કહેવી હોય તો એનો પાનાનો સંદર્ભ હોય તો એ વાત વિચારવી વધારે સાનુકૂળ. કેમ કે યથાસ્થિત પદાર્થ દર્શન તેને હોતું નથી, તેથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. વાણી તો વાણી, પણ સાથે એની કલ્પના હોય છે. વાણી અંદરો જે શબ્દો છે તે શબ્દો છે, એ એક વાત છે, અને એની કલ્પના એની બીજી વાત છે. કલ્પના છે એ તો કહેનારનો ભાવ છે, અને વાણી તો શાસ્ત્ર વચન છે, તો એને બે સમજાય છે કે આની કલ્પના જુદી ચાલે છે, વાણી જુદી વાત છે. વાણીમાં જે વાત કહે છે એ જુદી વાત છે, અને આ કલ્પિત ભાવમાં છે, આ પોતે આના ઉપરથી કલ્પના કરે છે. વાત આમ છે અને આની કલ્પના આવી રીતે ચાલે છે, એટલે એની મૂળ વાત ને એમની થાપણું બે જુદું જુદું સમજાઈ જાય છે, એવી રીતે કહે છે.
શાસ્ત્રમાં સમજાયું વ્યવહાર એટલે કે વ્યવહાર મોક્ષનું કારણ છે,
નાની પુરુષ ને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, કેમ કે પોતે ભાન સહિત છે. જ્ઞાની ને તો કઈ સહેજે ખ્યાલ આવી જાય છે, સહજ સ્વભાવે એટલે સહજ માત્ર માં ખ્યાલ આવે છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ ને તો થોડો વિશેષ વિચાર થી કે વિશેષ ધ્યાન આપે, વિશેષ ઉપયોગ આપે, મહેનત કરીને પરખે છે. ત્યારે જ્ઞાની ને તો સહેજે સહેજે એની પરખ છે, એ એક્સપર્ટ છે એ વિષયમાં. એ વિષયમાં એમની પ્રવીણતા અને કુશળતા છે, એને તો સહેજ સ્વભાવે આવે છે અને એનું કારણ પોતાને ભાન મળે છે. એ બહુ મોટી વાત છે. આના જેવું છે, બહુ અલ્પ માત્રામાં ગાંડો હોય, કેવો બહુ ગાંડો ન હોય, પણ ક્યાંક એકાદ વાત એવી કરી નાખતો હોય ત્યારે નાયો માણસ સમજી લે છે. ક્યાંને ક્યાંક એકાદ સ્ત્રીતો ઢીલો હોવો જોઈએ, નહીતર આમ કેમ ભૂલે છે, પકડે છે કે નથી. બાકી બધું બરાબર લાગે, પણ વાત કરતા 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 થોડો પરિચય બધા એમાં એકાદ વાગત વખતે સમજાય કે આ માણસ કઈ જ્ઞાન પણ છે, કોઈ પણ છે અને જ્ઞાન પણ છે, એ તો આવી વાત બોલે નહીં. શું એવું છે આ કે ડાયો સમજાય, ગાંડો ગાંડાને ન સમજાય, કેમ કે એને પોતાને જ ભાન નથી, પણ ડાયો તો ભાન નથી. એટલે ભાન વગર નું કઈક બોલી નાખે ત્યારે ખ્યાલ આવે છે, ભલે થોડું બોલે. હવે થોડું બોલે છે માટે થોડો ગાંડો છે એમ કહેવાય, પણ કામ પાડવા માટે ને વિશ્વાસ મૂકવા માટે એને પૂરો ગાંડો સમજીને એને ઉપર વિશ્વાસ મૂકી શકાય નહીં. શું આટલા તરીકે આપણે પ્રસંગ હોય છે ઇન્ટરવ્યુ લેવાનો, કોઈ છોકરાનો કે ઇન્ટરવ્યુ લઈએ છીએ આપણા કુટુંબને બેન દીકરી પરણાવવા માટે, દેખાવમાં, કુટુંબની ખાનદાનીમાં, આર્થિક સ્થિતિમાં, બધી રીતે બધું સારું દેખાણું હોય. હવે એક વ્યક્તિગત જેને પર્સનલ રિપોર્ટ કહેવાય, કોન્ફિડેન્શિયલ રિપોર્ટ કહેવાય, એ એક વ્યક્તિગત વાત થઈ ગઈ. બાકી બધું બરાબર છે, કુટુંબ ખાનદાન છે, પૈસાવાળું છે, આબરદાર માણસો છે, બધી રીતે બધું સારું છે, છોકરો પણ મજામાં બેઠા છે. થોડું ઇન્ટરવ્યુ લઈએ. હવે ઇન્ટરવ્યુ લેતા લેતા તમે 10-20 વાતો પૂછી લીધી છે, એમાં એક વાતમાં તમને એવું લાગે કે નહીં આમાં જ્ઞાન પણ લાગે છે, હવે નિર્ણય શું કરો? ટોટલી રિજેક્ટ કરો, એમાં ટકાવારી ન ચાલે કે 20 માંથી 1 પ્રશ્નમાં આમ થયું છે માટે 5% ગાંડો છે, 95% તો ડાયો છે ને, એ 95% બાદ કરવા પડે. એવું આમાં છે કે શાસ્ત્રની બધી વાતો તો બરાબર, હવે એકાદ વાતનો ભૂલ હોય એટલે શું થઈ ગયું, એવું નથી આમાં ચાલતું, આમાં એવું નથી ચાલતું, વ્યભાન પણ બહાર આવી જાય છે. એટલે સુગાનીજી એક જગ્યાએ કહ્યું છે કે એ જે જ્ઞાનથી જોવે છે એ અભિપ્રાયને પકડે છે, અને અભિપ્રાયની ભૂલ તે પૂરી ભૂલ છે. શું અભિપ્રાયની ભૂલ છે? એ પૂરી ભૂલ છે, એ અધૂરી ભૂલ છે. કેવી રીતે માપવાનું સાધન છે? નાની પુરુષ ને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, કેમ કે પોતે ભાન સહિત છે અને ભાન સહિત પુરુષ વિના. આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં. જે આશય જ્ઞાનીની વાણીમાં હોય છે તે આશયનો ઉપદેશ આત્મભાન સહિત ઉપદેશી શકાય નહીં. અથવા જે વિધિનો વિષય છે તે ઉપાસનાનો વિષય છે અને એ ઉપાસનાથી જે અજાણ્યો હોય, વિધિથી જે અજાણ્યો હોય તે વિધિનો વિષય કેવી રીતે બતાવે? કેમ કે એ પ્રયોગાત્મક છે. વિધિના પ્રકરણમાં બહુ શરૂઆતમાં એક વાત લખી છે કે આ વિધિ છે એની વ્યાખ્યા યથકિંચિત કરવામાં આવે છે તો પણ વિધિ ખરેખર વિધિ પોતે વ્યાખ્યારૂપ નથી. એટલે કે એ થિયરેટિકલ નોલેજમાં એનો સમાવેશ નથી થતો, એ પ્રેક્ટિકલ નોલેજનો વિષય છે. એ પ્રેક્ટિકલ નોલેજ જેને છે એ જ એ પ્રેક્ટિકલ નોલેજને કોઈ માત્રામાં બહાર મૂકી શકે છે. પૂર્ણ માત્રામાં તો બહાર આવવાનો સવાલ નથી, પણ કોઈ એક માત્રામાં, કોઈ એક અંશમાં બહાર મૂકી શકે છે. કેમ કે પોતે વિધિનું વિધાન કરવા માટે સમર્થ છે. બાકી વિધિનું વિધાન સંપૂર્ણપણે થઈ શકે એવું છે નહીં, તેથી કિંચિત થાય છે, થોડુંક થાય છે, અલ્પ માત્રામાં. પણ જેને વિધિથી જ અજાણપણું છે એ કેવી રીતે વિધિને કહે? ભાષામાં સંકેત છે, ભાવની અંદર તો વિધિ પોતે વ્યક્ત છે અને એને પકડે છે જ્ઞાન. જ્ઞાનની ઇન્ટરલિંક વધારે ભાવ સાથે છે, ભાષા ગૌણ છે એની પાસે. કેમ કે કોઈ જ્ઞાની જ્ઞાનીને ભાષાનો યોગ અલ્પ છે, કોઈ જ્ઞાનીને ભાષાનો યોગ વિશેષ છે, કોઈ જ્ઞાનીને બિલકુલ ઓરેટરશીપ ન હોય, વક્તૃત્વ કળા જ ન હોય એની પાસે, એવું પણ બને. છતાં એની અનુભવ વાણીમાં જે તફાવત છે એ તફાવત છે. એટલે ભાવ પકડી લે છે એમાં બીજીનો વિષય વ્યક્ત છે. કેમ કે પોતે ઉપાસતા વાત કરે છે એટલે એના ભાવમાં એ વ્યક્ત વાત થાય છે. ભાવમાં વ્યક્ત હોવાથી પકડાય છે ત્યાંથી. સર્વથા વચનાતીત છે, પ્રથમ ચેત વચનાતીત છે, સર્વથા વચનાતીત છે. એટલે કોઈ વિચિક્ષણ શ્રોતા હોય તો એ જોવે છે કે વક્તામાં વિધિનો વિષય કઈ આવે છે કે નહીં, અને આવે છે તો કેવી રીતે આવે છે, બસ ત્યાંથી સમજી લે છે. તો એટલી પોતાની તૈયારી હોવી જોઈએ. એ વિષયની પોતાની જ કઈ તૈયારી ન હોય પછી શાસ્ત્રો અનુસાર તો બોલનારા ઘણા હોય છે, એને કેવી રીતે જુદો પાડે છે? ખાલી બોલતા આવડે એની કઈ કૃપા કહેવાય? ખાલી બોલતા આવડી જાય એટલે કઈ ગુરુદેવ ની કૃપા છે કહેવાય? ગુરુદેવ ની કૃપા તો પાત્રતા માન જીવ ઉપર છે. બોલવા વાળા ઉપર ગુરુદેવ ની કૃપા ખરેખર નથી, પણ પાત્રતાવાન છે એના પર ગુરુદેવ ની કૃપા છે. કેવી રીતે? પાત્રતા જોઈને જ્ઞાનીને પણ પ્રસન્નતા થાય છે. પાત્રતાવાન જીવને જોઈને જ્ઞાનીને પણ પ્રસન્નતા થાય છે અને એ પ્રસન્નતાને ગુરુ કૃપા કહેવામાં આવે છે. એ જીવ ઉપર પ્રસન્નતા વર્તે છે એ જ એની ગુરુ કૃપા છે. એટલે પદ્મનંદી આચાર્ય દેવે કહ્યું કે તત્પતિ તત્પતિ પ્રીતિ જીતેન એન વાર્તા અપી શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ, એ ભાજન શબ્દ છે એ પાત્રતા સૂચક, ભાજન એટલે પાત્ર. જે તત્વને અતિ રૂચિથી સાંભળે છે, સાંભળતા જેને અતિ રૂચિ ઉત્પન્ન થાય છે, એ ભાવિ નિર્વાણનું વર્તમાન પાત્ર છે. અને એ પાત્રતા જોઈને શ્રી ગુરુને પણ પ્રસન્નતા થાય છે. એટલે એમ કહેવાય કે આના પ્રત્યે ગુરુની કૃપા છે. ઉત્કૃષ્ટ પાત્ર થવું એ જ જરૂરી છે, કારણ કે જગન્ય મધ્યમ પાત્રમાં ગોથું ખાઈ જવાની ભૂલ છે, ગોથું ખાઈ જવાની શક્યતા છે, ભૂલ થવાની ઘણી શક્યતા છે.
પાત્રતાનો વિષય તો પ્રાય લુપ્ત થઈ ગયો છે.
પાત્રતાનો વિષય કૃપાળુદેવના વચનમાં આવે છે, અને એટલા માટે જ ભાગ્યે જ ગુરુદેવના વ્યાખ્યાનોમાં કૃપાળુદેવના વચનોનો આધાર ન લેવાનો હોય એવું ભાગ્ય જ બન્યું છે. એનું કારણ પણ એ છે કે એમના વચનોમાં પાત્રતાનો વિષય, આત્માર્થતાનો વિષય, મનુષ્યતાનો વિષય ખૂબ આવ્યો છે, અને પોતે પણ એવા વિષયનો નિર્દેશ કર્યો છે. યોગ વાશિષ્ઠ વાંચો તો કે ત્રીજું પ્રકરણ વાંચો, મોક્ષતાનો ઉથરા જૈન કે દશવૈકાલી વાંચો તો ફલાણું પ્રકરણ વાંચો. એની અંદર એમને પાત્રતાના પ્રકરણ ઉપર દોરી ગયા છે, અને પાત્રતાના વિષયમાં એટલું બધું એમનું માર્ગદર્શન છે કે ભાગ્યે જ કોઈ બીજા ગ્રંથોમાં જોવા મળે એટલો બધો વિશેષ વિષય એમના વચનમાં પ્રકાશિત થયો છે. એટલે મુમુક્ષુ માટે બહુ જરૂરી ગ્રંથ છે.
આત્માનું ગરજુ હોય એને જ કેવાય પાત્ર, સત્વ આત્માનું ગરજુ હોય.
જેટલી ગરજ એટલી જ પાત્રતા, ઓછી ગરજ તો પાત્રતા, ઓછી ગરજ નહીં તો પાત્રતા નહીં, અને તીવ્ર ગરજ તો તીવ્ર પાત્રતા. એટલે તો સવાર તો પણ ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશ્રય ઉપદેશી શકાય નહીં એમ સહેજે તે જાણે છે. અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવવા યોગ્ય છે. શું કહ્યું? અજ્ઞાન કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, એવા ભાવનો ભેદ જેને સમજાણો તે ભાવના ધારક એવા વ્યક્તિને સમજી શકે છે. ભાવને સમજાણો હોય તો ભાવવાનને ક્યાંથી સમજી શકે? એટલે આમાં પરખનો વિષય છે, એ ભાવ છે. અને પરખ ત્યારે આવે કે પરિચય હોય, તો પરિચય વિના કોઈની પરખ થઈ શકતી નથી. આમાં બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી, કોઈ બીજો વિકલ્પ નથી. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે એવા જ્ઞાની પુરુષને શુષ્ક જ્ઞાનીના વચન ભ્રાંતિ કેમ કરી શકે? જ્ઞાનીની વ્યાખ્યા શું કરી? અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે એવા જ્ઞાની પુરુષ, જ્ઞાની પુરુષની વ્યાખ્યા કરી, વિશિષ્ટ પ્રકારની કીધી છે વ્યાખ્યા. શું? સામાન્ય જીવો તો વાણીથી જ આકર્ષાય છે, ઓરેટરી સારી હોય એટલે ચક્કર ખાઈને પડે. શું? બહુ જ્ઞાની લાગે છે, કેવી વાત કરે છે, કેવી વાત કરે છે. એ તો જ્ઞાન ભાવ ને અજ્ઞાન ભાવ જ ડૂબે છે, અને અજ્ઞાનમાં જ્ઞાન ભાવ દેખાય તેનું નામ વ્યામ. એવો હું જ્ઞાનીને હતો. ભૂલવાના કારણોમાં શું બને છે? એક વાણી હોય છે, એ પણ એક પુણ્યનું પડખું છે, પુણ્યનું પાસું છે, અને એક બીજું છે બાહ્ય પુણ્ય કે જેને લઈને બીજા ઘણા જ્ઞાની માનતા થઈ જાય, એવું એક પુણ્ય હોય છે. એ પણ એક ભૂલાવાનું સાધન છે. તો એવો મોહ જ્ઞાની ને નથી થતો. ઘણા જ્ઞાની કહે માટે જ્ઞાની એવો મોહ સામાન્ય મનુષ્ય ને થાય, પણ જ્ઞાની ને એવો મોહ નથી થતો. કેમ કે એમનો અજ્ઞાન પ્રત્યેનો મોહ વિરામ પામે છે. માટે લગભગ આમ બને છે. જ્યાં સમૂહ મોટો થાય છે ત્યાં બધા કઈ પરખી શકે એવી યોગ્યતા વાળા નથી, પણ એક ગાડરીઓ પ્રવાહ ઉભો થાય છે. ઘેટાની પાછળ ઘેટું જાય એમ, એકની પાછળ બીજો, બીજાની પાછળ ત્રીજો, ત્રીજાની પાછળ જતો, એમ કરતા મોટો સમૂહ થઈ જાય છે. બુદ્ધેવ તો પોતે જ્ઞાની હતા તો એમ કહેતા હતા કે આ ઘણા અહીંયા ભેગા થાય છે માટે ઓળખાણ છે એવી વાત નથી, એ જાતનું અહીંયા પૂન છે એટલે બધા ભેગા થાય છે. અમારી પાસે અમને એટલું પુણ્યનો ઉદય છે એટલે આ ઘણા ભેગા થાય છે. બાકી ઘણા ભેગા થાય છે માટે બધા પરખી શકે છે, ઓળખી શકે છે, અમે સ્વીકારતા નથી. તો ખુલ્લું બોલતા કેમ કે એમને તો દરકાર નથી કોઈ પુણ્યને કારણે ભેગું થતું. તો કોઈ બોલાવા જાય કોઈ આવે, તમે કહો ભાઈ આપણે વ્યાખ્યાન રાખ્યું છે અને બોલાવો બધાને, બોલાવા છે ને આવે, પુણ્યનો યોગ હોય પ્રમાણે આવે, એમાં વગર બોલાવે પણ આવે. તીર્થંકર પ્રકૃતિમાં સર્વોત્કૃષ્ટ પુણ્યનો ઉદય હોય છે. તો તિર્યન ચો આવેલા આવે, એને ક્યાં આમંત્રણ દેવા જાવ? તિર્યન ચો આવે છે જંગલમાંથી, અને દેવલોકમાંથી દેવો આવે, ત્યાં ત્યાં કાંઈ પોસ્ટ જાતી નથી કે આમંત્રણ પત્રિકા મોકલે. દેવલોકમાંથી દેવો આવે, અને જંગલમાંથી પશુ પક્ષીઓ આવે, જળચર પ્રાણીઓ આવે, મનુષ્ય આવે, એમાં તો શું નવાય છે પણ એ પુણ્ય પ્રકૃતિ છે. આવે એટલે કઈ બધા પામી જાય એવું કઈ નથી. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે એવા જ્ઞાની પુરુષને શુષ્ઠ જ્ઞાનીના વચન ભ્રાંતિ કેમ કરી શકે? એને તો તરત જ ખ્યાલ આવે છે કે આ ભાષા બોલે છે, ભાવમાં કઈ ઠેકાણું નથી. એને તરત જ ખ્યાલ આવી જાય છે કે આ ભાષા બોલે છે પણ એના ભાવમાં કઈ ઠેકાણું નથી. શુષ્ક વાણી, વાણીમાં શુષ્કતા હોય તો એમને એમ કહ્યું કે ભાઈ તારે માને છે શુષ્ક જ્ઞાનીની વાણી અમ તો કાગ પક્ષી જશે લગતી હે, તો કઠોર લાગે. એટલે શું છે કે જે આત્મહિતને કારણે મધુરતા ઉત્પન્ન થતી, આત્મશાંતિને કારણે જે આત્મ શાંતતા વાણીમાં વ્યક્ત થતી હોય, અને જે દ્રવ્ય જે અનંત ગંભીર છે એને લઈને જે વાણીમાં ગંભીરાત હોય, એવા ઘણા લક્ષણો અજ્ઞાનીની વાણીમાં તો હોય નહીં. એટલે એને કાગ પક્ષી જેવી કઠોર વાણી કહે છે. કાગડો બોલે તો કાનમાં વાગે, પણ એવી જ કાળી કોયલ હોય તો કાનમાં એના અવાજથી મીઠાશ લાગે, મધુરતા લાગે. બે દેખાવ સરખો છે, દૂરથી તો ખબર જ ન પડે કે કાગડો છે કોયલ છે, બોલે ત્યાં ખબર પડે. એવી રીતે જે મધુરતા, જે શાંતતા, જે ગંભીરતા જ્ઞાનીની વાણીમાં હોય છે અથવા મંદ દશા અને મધ્યસ્થ દશાના મુમુક્ષુને શુષ્ક જ્ઞાનીના વચનો સાદ્રશ્યપણે જોવામાં આવ્યાથી, સાદ્રશ્ય એટલે સરખાપણે જોવામાં આવ્યાથી બંને જ્ઞાનીના વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. એટલે એને ભૂલ પડવાની સંભાવના છે. કોઈ ભૂલમાં ન પડે બનવા જો છે, પણ ત્યાં સંભવિતતા રહેલી છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી. એટલું રાખ્યું ઘણું કરીને રહી બહુ વાર પછી કોઈ ભૂલે બીજી વાત છે. કેમ કે જ્ઞાનીના વચનોની પરીક્ષાનું બળ, પરીક્ષાની શક્તિ તેને વિશેષપણે સ્થિર થયું નથી. ઉત્કૃષ્ટ મોક્ષ હોય તો પણ બહુ સ્થિર નથી, બહુ શક્તિ નથી આપતી. तो उसका दैनिक गुण काम छह
शक्ति उत्पन्न थवानो कारण शू है
परीक्षा बल
उत्पन्न थवानो कारण शू है
परीक्षा बल उत्पन्न थवानो कारण योग्यता विशेष निर्मलता ज्ञान की निर्मलता दर्शन गुण भेदे अवैधपणे लिए तो योग्यता विशेष કારણ નથી બે મુદ્દા છે એક દર્શન ગુરુનો અનુવાદ ઘટકીઓ અને સાથે સાથે જ્ઞાનમાં નિર્મળતા પ્રગટ થયો એને લઈને પાત્રતા કહેવાય છે યોગ્યતા કહેવાય છે મુખ્ય મુદ્દા બે જ છે પાત્રતા યોગ્યતા
નિર્મળતા એટલે શુદ્ધતા નહીં
હે
નિર્મળતા એટલે શુદ્ધતા નહીં
નિર્મળતા એટલે પેલી શુદ્ધતા ચારિત્ર ને વિતરાકતા નહીં જ્ઞાન ની નિર્મળતા ની વાત છે નિર્મળતા એટલે ઉઘાડ પણ નહીં જ્ઞાનમાં તો બહુ ફેક્ટર છે એ ભૂમિકા ની યોગ્ય નિર્મળતા બે વિષયની સૂજ આવે છે એની સૂઝબૂઝ થાય છે સ્વાનુભૂતિયાવરણ ની મંદતા સમજી શકાય અમારે દાખલો બનેલો ભાવ બને કોઈ જર્મની કે જાપાનિસ્ટ મેળવેલી ભાવનગરના મંદર ઉપર અને એ લોકોએ સુંદર ખાલી કરી એટલે પછી ખાલી કરવામાં દિવસો લાગી જાય એટલે એને એન્જિન બંધ કરી દીધેલું કેમ કે તો નેતર ફ્યુઅલ બળે ને એટલે બળતણ બચાવવા માટે એને એન્જિન બંધ કરી દીધેલું પછી ચાલુ ન થાય સો અને એના જે ટેકનિશિયનો એની સાથે જે હતા બધા બિચારા બહુ મીઠા પણ કોઈ સ્ટીમર ચાલુ ન કરી શકે એને રોજનું ડેમરેજ ચાલુ થઈ ગયું કિનારામાં કારણ કે બીજી સ્ટીમર લાંગરી શકે નહીં એટલે તો પછી કાયદા પ્રમાણે એને રોજનું ભાડું ચડે ડેમરેજ લાગી જાય શું એ પછી એમ થયું કરવું શું હવે તો થઈ એને પરદેશથી જર્મનથી બીજા વિજ્ઞાનો મગાવે શું તો એને આવતા બી ટાઈમ લાગે તેથી આટલા બધા પ્લેનનું આવાગમન નહોતું ફોરેનની આવાગમનની એટલી બધી પરિસ્થિતિ નહોતી શું સ્ટીમરમાં આવે તો 15-20 દિવસ લાગે એ કોઈ સ્ટીમર હોય તો આવી શકે એ તો સ્ટીમરના જ્યારે શિડ્યુઅલ હોય ત્યારે નીકળે એમાં ડેમરેજ કેટલું મોટું લાગી જાય બહુ મોટો ખર્ચો લાગી જાય અને એ તો એટલો મોટો ખર્ચો લાગી જાય કે અનબેરેબલ જેને કહી શકાય છે પછી એ લોકો મૂંઝાણા ત્યારે કીધું ભાઈ અમારા ગામમાં ભાવનગરમાં એક માણસ સુધી જવાળો છે ભણ્યો નથી કાંઈ અભણ છે પણ મિકેનિક તરીકે એની સૂઝ ઘણી છે એટલે એને બોલાવો કે હકીકત બનેલી છે સિદ્ધપુરા કરીને આજે પણ સિદ્ધપુરના સિદ્ધપુરા આયર્ન વર્ક્સ તરીકે એના છોકરાઓને એના જે વંશવારસો છે મિકેનિકલ ધંધો ચલાવે છે શું એને ત્યાં બંદર ઉપર લઈ ગયા બંદર ઉપર લઈ ગયા પછી એને કહ્યું કે બોલો સ્ટીમર તો હું ચાલુ કરી દઉં કેમ કરવું છે મારો ચાર્જ નક્કી કરો તો કે તારે જે લેવો એ ભાઈ કેમ કે અહીંયા તો લાખોમાં ડેમરેજ ચડેલું હતું જો આ ચાલુ ન થાય તો લાખો રૂપિયા ખર્ચો થઈ જાય એવું હતું શું ભાઈ તું કે ચાલ ને તું શું નિયમ છે એમ કે સાધારણ માણસ છે આપણને તો ખબર છે કે આમાં કેટલો મોટો ખર્ચો લાગે આપણે એને ભલે એને બોલવા દે ને એની મહેનત કેટલી છે આપણને ખબર પડી જશે તો કે 10,000 રૂપિયા એ વખતે 10,000 રૂપિયા બહુ મોટી રકમ કહેવાતી હતી અત્યારે ના કહેવાય એ વખતના જમાનામાં તો 1 રૂપિયા મોટી રકમ હતી 10,000 રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય તો પેલા થોડા કસવાની મહેનત કરી તો ભાઈ જો તમારે ચાલુ કરાવે તો કરાવો મને 10,000 દેવા પડશે કબૂલ કે ચાલ તો આપી દો મને પેલા એડવાન્સમાં પણ તમે અમારે મારો વિશ્વાસ છે તમે મારા કરતા બધા શ્રીમંત માણસો છો એમાં કઈ સવાલ નથી. ગામના માણસો એને મોટા માણસો ઓળખીતા લઈ ગયેલા, ગામના જે એના મોટા મુખ્ય માણસો હોય એની સાથે ગયેલા. અમે ગેરંટી આપીએ છીએ બધું હંમેશા. તમારી ગેરંટીમાં મારે અવિશ્વાસ લાવવો એ મારા માટે સારું ન કહેવાય, પણ છતાં હું જે કહું છું એ સમજીને કહું છું. પછી તમારે તમારી બુદ્ધિ ચલિત થઈ જશે, તમે ડગી જશો. હું ચાલુ કરી દીધા પછી તમે ડગી જશો. તો કે નહીં, હવે તો નહીં ડગીએ ભાઈ, જાણે તને ગેરંટેડ આપવાના. હવે તો હું આ વાત મૂકી દઈએ, અમારી ઇજ્જતનો સવાલ છે. બહુ સારો, તમે એક થોડો આપો કે મને શું થોડો આપી એને એને ક્યાંક 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 એને તપાસ કરી પહેલા, કે પછી તપાસવાનો ડોળ કર્યો કે નહીં તે દેખાવ કર્યો. એક જગ્યાએ એને અથોડાનો એક ફટકો મેળવ ને એન્જિન ચાલુ, એક જ ફટકે શું નવો 10,000 કે એટલે તરત જ ઓલા ડગી ગયા બધા. પેલા ભાઈ અથોડાનો એક ફટકો મારવાના 10,000 હોય ક્યાંક વ્યાજબી રાખ કે તો એના તો કીધું ભાઈ સાહેબ કે તમે બધા ડગી જશો. એટલે મેં પહેલા માગ્યા હતા. હવે આ તમારી સોવા માટેની વાત નથી, આમાં તો તમારી જ ઇજ્જત જશે. મારા 10,000ની બહુ કિંમત નથી, પણ તમારા 10,000ની કિંમત છે અને તમારા ખિસ્સામાંથી દેવાના છે. હા, થોડાનો એક ફટકો મારવાના પૈસા નથી, થોડો ક્યાં મારવો એ મારા જ્ઞાનના પૈસા છે. આપી દીધા 10,000 લઈ લીધા.
કિંમત
આવે છે, સરવાર પણ બુદ્ધિ થાય છે. એવી વાત છે. એટલે આમાં જ્ઞાનની કિંમત છે, પરીક્ષા બળ એટલે જ્ઞાનની કિંમત છે. પછીના પેરેગ્રાફમાં એમણે એ લીધું છે કે પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, કોઈ એવો કિસ્સો બને કે વર્તમાનમાં એ ન હોય, શું જ્ઞાની પણ વર્તમાનમાં ઉપસ્થિત ન હોય અને માત્ર તેની મુખવાણી રહી ગઈ હોય, ઓરિજિનલ, બીજાએ સંપાદિત કરેલી વાત નહીં, ઓરિજિનલ એની મુખવાણી રહી ગઈ હોય, પત્રો રહી ગયા હોય, ટેપ રહી ગઈ હોય, એવી રીતે. તે એ જમાનામાં નહોતી, પણ અત્યારે આપણે કહી શકીએ કે રેકોર્ડ થયેલી માણી હોય અથવા એનું પોતે લખેલું ગ્રંથ હોય પુસ્તક હોય, તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણે છે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. એટલી જ્ઞાનીને બીજા જ્ઞાનીને ઓળખવાની એટલી બધી શક્તિ હોય છે કે સામે હોય તો જાણે એમ નહીં, કે ગેરહાજર હોય તો પણ જાણે. 2,000 વર્ષ પહેલા આ પુસ્તક લખાયેલું હોય સમયસર તો આજે ખબર પડે જ્ઞાનીને કે જ્ઞાની પુરુષ. નિમિત્ત નૈમિત સંબંધ એ રીતે જ્ઞાનમાં ખજે છે, એને ટાઈમ સાથે સંબંધ. 100 વર્ષ પહેલા આવે તો જ ખબર પડે કે 1,000 વર્ષ પહેલા નહીં, ગમે ત્યારનો પણ જ્ઞાની જાણી શકે છે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. કેમ કે રાત્રિ દિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીને વાણીને વિશે આશય ભેદ હોય છે. આજે મુખ્ય મુદ્દો છે આશય પકડે, આશય પકડી લે છે જ્ઞાની છે, જ્ઞાનીના આશયને સમજે છે. અજ્ઞાનીની વાણીમાં એ આશય ગેરહાજર, એબસન્ટ જ હોય છે, આપતો જ નથી. પછી ક્યાંથી પકડવાનો સવાલ ઉભો થાય? આશય ભેદ હોય છે. બીજી રીતે કહીએ તો કે જેને પોતાનું આત્મદર્શન છે એમાં આત્મા સ્વરૂપે કરીને એવું છે કે જેને જોતા તેના દર્શન માત્ર છે એના ઉપર ભાવની ભીસ જાય છે. એ એના ઉપર ભાવને ભેસ જાય છે. એક જમાનામાં ચાંદી ના રૂપિયા લોકો ખખડાવીને લેતા હતા, ટુકડો કે કાકુ રાખે ખખડાવે. અમારી ઉપર થી ખબર પડે કે આ ચાંદી નો છે કે વગેરે ચાંદી નો, દેખાવમાં ગમે તે હોય અસલ જ રૂપિયો લાગે, પણ ખખડે એટલે ખબર પડે આ ચાંદી નો રૂપિયો સાચો અને આ ખોટો. રણકાર જેને કહેવામાં આવે, શું કે છે એ પકડાટ ને રણકાર કહે છે. એમ જ્ઞાને ને માણી માં આત્મ સ્વભાવ નો એક રણકાર હોય છે, એ રણકાર પકડે છે. આત્મદર્શન નથી એટલે એ તો કઈ રણકાર તો આવવાનો નથી. એ ઉપરાંત શું છે કે એ પોતે કષાય ભાવ સાથે એકત્વમાં વર્તતો હોવાથી એની ભેસ કષાય ઉપર ની છે. જે આત્મ સ્વભાવ છે એ કષાય ના અભાવ સ્વભાવે છે, તો કષાય ના અભાવ સ્વભાવે જે પદાર્થ છે એના ઉપરથી બીજ લાગીને વાણી નીકળે, અને કષાય ઉપર બીજ લાગીને વાણી નીકળે એમાં ફેર ના પડે તો શું થાય, એની બીજમાં મોટો એવી રીતે વાણી રાત્રિ દિવસ ની પીઠે જુદી પડે છે. જુદી પડે છે એમ નહીં, રાત્રિ દિવસ ની જેમ જુદી પડે છે એવું લેખ છે. એનું કારણ આ છે, મોટો રાત્રે દિવસ પડે. એટલે રાત્રે દિવસ ના ભેદ ની પેઠે અજ્ઞાની જ્ઞાની ને વાણી ને વિશે આશય ભેદ હોય છે, અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે વધારાનો ફેક્ટર આ લીધો. પાછું જ્ઞાની છે ઓળખે એટલું જ નહીં, એની ભેસ ઉપરથી એ જ્ઞાની કેટલા વિશિષ્ટ પ્રકારના છે એ પણ ઓળખે. ચોથે ગુણ સ્થાને હોય તો એમ કે ગાયક અવતારી છે, ચોથા ગુણ સ્થાન વાળાને પણ એમ કહી શકે કે આ એક અવતારી હોવા જોઈએ, એની ભેસ જુદી જાતની છે. પકડે કે ન પકડે, પકડે એ તારતમ્ય પકડ્યું છે.
લખેલો તે સમય સ્વભાવભાઈ સાથે એ પ્રકારનો સમાગમ થતો અજ્ઞાની નો જે પત્ર છે સ્વભાવભાઈ ને લખેલો છે, તો સ્વભાવભાઈ ને તે સમય એવો કોઈ પ્રસંગ હશે
લખેલા પ્રશ્નો નું સમાધાન આ કાગળ માં સંક્ષેપ થી લખ્યું છે. પોતે પ્રશ્ન ઉઠાયો છે, સ્પષ્ટીકરણ માંગ્યું છે એમ છે. સારો એવો પરિચય હતો, 5-6 વર્ષ નો પરિચય હતો, અને જેટલા ઊંડાણ થી ઓળખા હતા તેટલા એ જમાનામાં કોઈ પણ એમના અંતેવાસી એ મોટા હોય, એટલી વિશિષ્ટ નિર્મળતા હતી. એટલી નિર્મળતા હતી કે કૃપાળુદેવ એમના સત્સંગ ને ચાહતા હતા અને ઈચ્છતા હતા. જોયું છે પત્ર 453 પત્ર સંખ્યા 453 અને પાનું 376 છેલ્લો પેરેગ્રાફ 454 પત્ર નો ઉપર નો 53 નો છેલ્લો પેરેગ્રાફ. શું લખીએ અને શું કહીએ, એક આત્મવાર્તા માં અવિચ્છિન્ન કાળ વર્તે, એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. તમારો સત્સંગ કેવી રીતે અમે ચાહીએ છીએ, જો તમે અમારા સમાગમમાં હો તો એક આત્મવાર્તા સિવાય બીજી વાત જ ન ચાલે આપણે વચ્ચે, અને એવી સરસ ચાલે કે અમે તો એ જ ઈચ્છીએ છીએ, એવો તમારો સંગત ઈચ્છીએ છીએ. એટલે એ માટે શું કહીએ ને શું લખીએ, વધારે શું તમને કે અમને શું, એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યે નમસ્કાર સ્વીકારજો. ઠીક દેવીલાલજી, હદ હે ને ઇસકી, સુભાગભાઈની યોગ્યતા એવી હતી કે એક વખત તો શ્રીપતજી પોતે નમસ્કાર કરી લે. કેટલાય મુનિઓ અને આચાર્યો એ દ્રષ્ટિને વંદન કર્યા છે, સંસદ મૂલક ધર્મમાં થોડા બસો આધાર લીધા છે. એવી વાત છે, ઉપર વાળા નીચે વાળા તો ઉપર વાળાને નમસ્કાર કરે, પણ ઉપર વાળા નીચે વાળા નમસ્કાર કરે એ તો એમના પણ ઉભે જાય છે. ગણદેવ છે એ તો આચાર્ય શિરોમણી છે, જેટલા આચાર્યો હોય એમાં પણ ગણધરદેવ છે એ આચાર્ય શિરોમણી છે. અને એ બોલે છે કે નમો એ સબ સામણ. તો એક સમય પહેલા જે નૂતન દીક્ષાધારી ભાવલિંગી સંત થયા હોય એ સાધુ તરીકે આવ્યા કે નહીં, આવ્યા તાજા શિષ્ય થયા હોય, નવા શિષ્ય થયા હોય મુનિ મુનિ તરીકે, આચાર્ય શિરોમણી નમો તો એ સમસાવન ક્યાંથી કરે? સાતમા છઠ્ઠામાં કઈ મતલબ, એ સાધુ છે, છઠ્ઠા વાળા કઈ અસાધુ થોડા છે, વ્યક્તિ ને નમસ્કાર નથી, સંગીત દર્શન ને નમસ્કાર છે. પછી એ સંગીત દર્શન ના ધારક કોઈ વ્યક્તિ હોય છે એટલે પછી વ્યક્તિ ને કહેવામાં કઈ બાદ નથી, પણ ગુણમાં ગુણ ને નમસ્કાર છે. અને જૈન દર્શન છે એ ગુણ પ્રધાન દર્શન છે, ગુણ દોષ ઉપર જ આખા દર્શનનો દોર છે. અને બધા જેટલું કઈ કથન છે એ ગુણ દોષ ને અપેક્ષિત જ છે. પહેલો વિચાર ગુણ દોષ નો કરવાનો છે, એમાં ગુણ કેમ છે ને દોષ કેમ છે, ગુણ કેમ છે દોષ કેમ છે.
શ્રીમતી અર્પણ પોતે અર્પણ કર્યા એ કઈ આગમ માં નથી,
નહીં એને ફરક જ નિર્મળતા છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ કોને કહેવાય એનું આ જીવંત દ્રષ્ટાંત છે. તે ઉત્કૃષ્ટ મુમુક્ષુ કહેવા કોને એ સુભાગભાઈનું જીવંત દ્રષ્ટાંત છે. કેવી વાત છે, એ પોતાના ભક્તની ભક્તિ કરી છે. ઠીક, વિશિષ્ટ વાત છે, ગંભીર વાત છે. બહુ હાઈલી રિસ્પોન્સ આપેલો છે એક સુપાત્ર જીવને, ઉત્કૃષ્ટ પાત્ર જીવને. આખો જબરજસ્ત એમને ટેકો આવ્યો છે અને આગળ લીધા છે અને પોતાને બનતું તો છે કે એમની સાથેના સત્સંગમાં કે પત્ર વ્યવહારમાં પોતાના આત્માને ગુણ થતો હતો. એટલે આમાં શું છે કે જૈન દર્શન એકલા સ્વાર્થનું દર્શન છે. પોતાને લાભ થાય છે એના ઉપર પછી બધી વાતો ચાલે છે. એટલે આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશય વાળી વાણી નીકળે છે. એ આશય આશયમાં પણ પછી તારતમ્ય પ્રમાણે આશય ની અભિવ્યક્તિ હોય છે. જે વાણીમાં આશય વ્યક્ત થાય છે, જે શબ્દોથી એક્સપ્રેસ થાય છે, એમાં તારતમ્યતા નીકળે છે. એ અછારે નથી રહેતી તારતમ્યતા જ્ઞાની નજરમાં, અને તે આશય વાણી ઉપરથી વર્તમાન જ્ઞાની પુરુષ ને સ્વાભાવિક દ્રષ્ટિગત થાય છે. સ્વાભાવિક એને પરિશ્રમ નથી કરવો પડતો, સહેજ સ્વભાવથી દ્રષ્ટિગત થઈ જાય છે. આમ છે પકડાય છે. પોતાનો પુરુષાર્થ છે ને અંદરમાં પોતે વધારવા માંગે છે અને બીજાનો વધેલો છે અને સજાતીય છે. પુરુષાર્થ જાતિ સજાતીય છે, એક તારતમ્ય ભે છે. ઉપલા તબક્કાને પણ એ સમજી શકે છે. મોક્ષની પ્રતિ નવતત્વમાં આવી કે ના આવી, દેવતત્વની પ્રતિ આવી કે નહીં, મોક્ષ મોક્ષ પામેલા કોઈ પણ જીવની પર્યાય કેવી હોય એ સમય દ્રષ્ટિને અને સમર નિર્જરા તત્વથી છઠ્ઠા સાતમા સ્થાનમાં જે સાધુ દશા છે એ દશા કેવી હોય પડે. ભલે અત્યારે હૃદયમાંથી એક બહેનો હોય તો એક પડે એનું જ્ઞાન થાય છે. એનું વર્ણન કરે છે ચોથા ગુણ સ્થાન પરથી જ્ઞાનીઓ મોક્ષ પામેલા જીવનું અને સાધુ દશાનું વર્ણન કરે છે. મને દશાનું વર્ણન કરતા હોય છે એની ભક્તિ કરે છે. અપૂર્વ સંખ્યા છે, જોયા નથી સંપ્રદાયને કોઈ મને પાસે જતા નથી. કૃપાળુ દેવ સંપ્રદાયના ત્રણેય સંપ્રદાયમાંથી કોઈ ફિરકાને મને પાસે નથી ગયા. એ વખતે દિગંબર સાધુ પાસે નથી ગયા, સુધાર્થ સાધુ પાસે નથી ગયા, સ્થાનિક પાસે નથી ગયા. અપૂર્વ સંપ્રદાયને એમણે વર્ણન કર્યું છે એક્ઝેક્ટ ઉપરના બધું જ્ઞાન થઈ જાય છે. સમય દર્શન થતા હવે તત્વનું જ્ઞાન થાય, એમાં સમગ્ર નિદ્રાનું મોક્ષ જ્ઞાન ભાવ જ્ઞાન થઈ જાય છે. કોઈ કહે કોઈ ન કહે જ્ઞાન બધાને થાય છે. સમય દર્શન થતા જ જ્ઞાન જાત્યાંતર થયું એમ નહીં, સમય દર્શન થતા જે જ્ઞાન સમય થયું એ જ્ઞાનમાં કેવળ જ્ઞાનની લબ્ધિ છે. એ જ્ઞાનમાં કેવળ જ્ઞાનની લબ્ધિ છે. જે ન્યાય ચોથ પૂર્વ ધારે ધીરાજ કાઢે, ગણધરદેવ કાઢે, એ ન્યાય સમય દ્રષ્ટિ કાઢી શકે છે. ગુરુદેવના વચનામાં છે, તમારા વિચારમાં આપણે ખેંચેલું છે, સંપાદિત કરેલું છે કે જે ન્યાય ચોથ પૂર્વ ધારે કાઢે, અગિયાર અંગનો પૂર્વ ધારે નહીં, બાર અંગ ધારે જે ન્યાય કાઢે એ સમય દ્રષ્ટિ. એટલે કેવળ જ્ઞાન ની પર્યાયમાં લગતી છે. વારંવાર જે ન્યાય કાઢે એ સમય દ્રષ્ટિ કાઢી શકે છે. કેટલી મહિમા છે, જુદી જુદી રીતે સમૃદ્ધિ પણ ગણે છે, એનો વૈભવ પણ કહેવાય. હવે સમય દ્રષ્ટિ બહુ સરસ બતા કે ભાઈ અમે અભ્યાસ સૂર્ય દ્રષ્ટિ કહીએ છીએ કે સૂર્ય દ્રષ્ટિ નો અવગુણ બતાવવા નથી કહેતા. અને અવિરત સમય દ્રષ્ટિ તે ચતુર્થ સ્થાન છે. ત્રણ ભેદે આગમ ની અંદર સમય દ્રષ્ટિ પ્રથમ હોવાથી એનું નામ અવિરત સમય દ્રષ્ટિ કહીશું. પણ તે કઈ અપૂર્ણતાવાચક નથી. અવગુણ પ્રસિદ્ધ કરવા અર્થે કે અવગુણ દર્શાવવા માટે એ વાત કરી નથી, એવી વાત નથી. ફક્ત ઉપરના સ્થાન જેટલી યોગ્યતા નથી એટલું દર્શાવવું છે. જે ઉપરના સ્થાનમાં જે ગુણોનો વિકાસ થયો છે એટલો વિકાસ આપણે નથી સાહેબ કરી. બાકી અવગુણની વાત નથી કરવી, ગુણની વાત કરવી છે. પોઝિટિવ એપ્રોચ છે, નેગેટિવ અપ્રોચ નથી એની અંદર. પોઝિટિવ અપ્રોચ છે, પ્રોડક્ટ નથી. એવી રીતે આપણા દર્શન બોલો તમામમાં ચર્ચા કરી છે. એના એક શબ્દ અને એ ચર્ચા આ ગોમટ સાથે ટીકાને આધારે કરી છે. સમયના ચંદ્રકા વાંચ્યા પછી કરેલી છે.
આપણા પાસે તો દેવા છે
એટલે સ્વાભાવિક દ્રષ્ટિ કરતા છે. અને કહેનાર પુરુષ ની દશા નું તારતમ્ય લક્ષણ થાય છે. એ ક્યાં ઉભા છે એ દેખાય છે. ઉપર ઉભા હોય તો પણ દેખાય. દ્રષ્ટિને એવી સુંદર બુદ્ધિને અમે નમસ્કાર કરીએ છીએ. સમ્યક દ્રષ્ટિની એવી સુંદર બુદ્ધિને નમસ્કાર. ચારો દિશા સંસ્કૃતમાં એવું સૂચન કર્યું છે. ચારો દિશા, ચારો એટલે સુંદર, દેશ બુદ્ધિ, દિશા એટલે બુદ્ધિના ધારક. મિથ્યા દ્રષ્ટિને પૂર્ણ કરવામાં વાંધો પડે છે. નિર્વાણ પણ સુલભ હોય, નાની ને એવું
છે, પ્રકૃતિ છે.